તારીખ 30/4/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 342 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 437.
પોતાની હૈયાથી એને યથાર્થ પ્રકારે ગ્રહણ કરવું, એનું નામ પોતાની ઓળખાણ છે. ઓળખાણનો બીજું પાસું એ છે, એટલે એ વાત એમણે એમ લીધી છે કે પોતે હાજર જ છે, હૈયાત છે. પરોક્ષ માનવા માની માનીને દૂર રહેવાનું નથી, અથવા પોતાથી પોતે પરોક્ષ છે એટલે કેવી રીતે ઓળખાણ થાય એવી આડ મારવાની નથી. પોતાથી પોતે દૂર છે એવી આડ મારવાની નથી, કેમ કે પોતે પોતાથી દૂર કેવી રીતે હોવા યોગ્ય છે? જ્યારે પોતે જ છે તો પોતે પોતાથી દૂર કેવી રીતે હોવા યોગ્ય છે? એટલે સમીપતા કહેવું એ પણ એને દૂર પણ કંઈ બતાવવાની વાત છે. પોતે જ છે એમ કે છે, શું પોતે હાજર જ છે અને પોતે જ છે, પોતે હયાત જ છે અને હયાત છે એને પોતાને જ ગોતવાનો છે. જે હયાત છે એમ એને જ ગોતવાનો છે, કોઈ હયાત નથી એને ગોતવાનો છે એવી રીતે નથી. જેમ હાથમાંથી હીરો પડી ગયો તો છે એને ગોતવાનો છે ને, નથી ચડતો એ વાત જરૂર છે, નજરે નથી ચડતો એ વાત જરૂર, પણ છે એને ગોતવાનો છે ને. ગોતવાનો જે પ્રયાસ છે, ચોક્કસ પ્રકારની જે જ્ઞાનની પ્રક્રિયા છે, એમાં હૈયાત છે એ વાતની સ્વીકાર છે એમ કે જેને ગોતવાનો છે એ ચીજ હૈયાત છે એનો સ્વીકાર પહેલા છે અને પછી ગોતવાની પ્રક્રિયા થાય છે. એમાં આલંબન ક્યાં તને રોકે છે? આલંબન એટલે ઇન્દ્રિય મન વગેરે, એ કઈ તને રોકતું નથી. તને એ જે જોડે રહેલા પદાર્થો છે, મન ઇન્દ્રિય વગેરે, એ કઈ તને ગોતવામાં રોકે છે એવું તો કઈ નથી, કેમ કે ગોતવાનું છે જ્ઞાન વડે. ગૂંથવાનું છે જ્ઞાન દ્વારા, અને ગૂંથવાનું છે જ્ઞાનમાં, જ્ઞાન દ્વારા જ્ઞાનમાં ગૂંથવાનું છે. એમાં ઇન્દ્રિય મન તને કઈ રોકે છે કે નડે છે એવું તો કઈ નથી. એટલે શું છે કે હું જ્ઞાન સ્વરૂપે આત્મા છું એવી જાગૃતિ રહેવી, એનું નામ પોતે જાગ્યો. પાંચસો 69 પત્રમાં આંતરભેદ જાગૃતિનો બધો વિષય લીધો છે કે જો કોઈ પ્રકારે કથારૂપ યોગને પામીને જીવને અંતર્ભેદ જાગૃતિ આવે તો મોક્ષ સમીપ છે. વિશેષ દૂર નથી એટલે મોક્ષ સમીપ છે. એ તો પર્યાયની મોક્ષની ભાવના છે એટલે એવી રીતે વાત કરી છે. ખરેખર તો એને આત્મા જ સમીપ છે. જેને આત્મા સમીપ છે એને મોક્ષ એ કઈ મોટી વાત નથી, કેમ કે આત્મા તો મોક્ષથી વધુ સમૃદ્ધ પદાર્થ છે. મોક્ષ છે તે તો આત્માને આત્મા જીવી જ સદ્રશ એક સમયની પર્યાય છે. કેટલી છે? એક સમયની અવસ્થા છે. બસ જયારે વસ્તુ તો ત્રિકાળ આત્મા રૂપે પોતે છે એને મોક્ષની શું દરકાર? સ્વરૂપ સમીપ થયો એને મોક્ષની શું દરકાર? એમ કે છે શરૂઆતમાં મોક્ષની પૂર્ણ શુદ્ધિની પૂર્ણતાને લક્ષ્ય પૂર્ણતાના ભાવનાથી મુમુક્ષુતામાં પ્રવેશ થાય છે. એ મુમુક્ષુ મોક્ષ માટે સ્વરૂપને શોધે છે. કોણ સ્વરૂપને શોધે છે? જેને મોક્ષની અભિલાષા હોય છે એને માત્ર મોક્ષ અભિલાષ એવી જે દશા ઉભી થઈ એમાંથી એ સ્વરૂપને શોધે છે. કેમ કે જે સ્વરૂપના અવલંબને સહજ મોક્ષ દશા રહે એવું જે પોતાનું જ સ્વરૂપ છે કે જેનાથી પોતે અજાણ છે એની શોધ ચાલે છે. અંતરખોજ ચાલે છે જ્યારે, અને જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાન સ્વભાવી આત્મા એનો પત્તો લાગે છે, ઓળખાણ થાય છે, ત્યારે પરિણામને એક ગુણાટ ખાય છે. જે મોક્ષ અભિલાષ માટે સ્વરૂપને શોધતો હતો એ સ્વરૂપ ગોઈતું મળી ગયું ત્યારે મોક્ષની અભિલાષા ગૌણ થઈ. શું થયું? સ્વરૂપ મુખ્ય થયું અને મોક્ષની અભિલાષા ગૌણ થઈ. કેમ કે એક સમયની મોક્ષ પર્યાય કરતા સ્વરૂપ તો અનંત ગુણ સમૃદ્ધ પદાર્થ છે અને એ પોતે છે, સ્વસ્વરૂપે છે, પોતા સ્વરૂપે છે એમ પત્તો લાગ્યો છે. એટલે પરિણામ ગુલાટ ખાઈ ગયો. હવે સ્વરૂપની જ મુખ્યતા રહી ગઈ અને વર્તમાન પર્યાય અને ભાવિ મોક્ષની પર્યાય બધી પર્યાયોની ગૌણતા થઈ. આમ પદાર્થ નિર્ણયના તબક્કે પરિણમનમાં મોટો ફેર પડે છે. પરિણમન આખું બદલાય છે. તું પોતે રોકાયેલો છો, તું પોતે સ્વરૂપના બેભાનપણામાં રાગમાં અને સંયોગમાં રોકાયેલો છું, યોગ તો સૂક્ષ્મ જ્ઞાનમાં રોકાયેલો છું, કે મને ઘણું જ્ઞાન છે, હું બહુ સમજુ છું, કે છે કે છૂટો પડીને અંદર જા, જ્યાં જ્યાં તું રોકાયો છો એ તને પ્રતિબંધ છે અને એ પ્રતિબંધથી છૂટો પડીને અંદર જા, પ્રતિબંધમાં પણ રહી અને અંદર જાય, બે વાતો કેવી રીતે બને? રોકાયેલો છું પોતે, અંદર તે રૂપે પરિણમી જતા અંદરમાં જે સ્વરૂપ છે એ સ્વરૂપને જોઈને સ્વરૂપાકારે પરિણમી જતા નિરાલંબન થઈશ, પછી તો કોઈ ઇન્દ્રિયો મનનું બીજા સાધનોનું અવલંબન નહીં લે. જે કોઈ નિરાલંબન થયા છે તે બધું ગૌણ કરીને થયા છે. જે કોઈ આત્માઓ નિરાલંબન થયા છે એણે એક સ્વરૂપની મુખ્યતામાં બધું ગૌણ કર્યું છે. અહીંયા મુદ્દો આવ્યો કરતા 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 મુખ્ય ગૌણતાનો, બધું ગૌણ કરે ત્યારે સ્વરૂપ મુખ્ય થાય, સ્વરૂપ મુખ્ય થાય ત્યારે બધું ગૌણ થઈ જાય. કેમ કે સ્વરૂપ છે અનંત સુખથી ભરેલું છે અને જીવને પ્રયોજન સુખ સિવાય બીજું કઈ નથી. જયારે અનંત અનંત બેહદ સુખથી ભરેલું પોતાનું સ્વરૂપ જોવે ત્યારે એની જ મુખ્યતા રહે, અને એની મુખ્યતામાં બધી ગૌણતા થઈ જાય આપોઆપ. આમી તે જગતના પદાર્થો મુખ્ય થતા હતા તે સુખ બુદ્ધિને લીધે મુખ્ય થતા હતા. સુકરવા મુખ્ય થતા હતા કે તે જે પદાર્થોમાં સુખ બુદ્ધિ હતી એ નિશ્ચય અહીંયા બદલાણો. સ્વરૂપ સુખરૂપ છે, અનંત સુખરૂપ છે એવો નિશ્ચય થતા વિપરીત નિશ્ચય બદલાઈ ગયો. કે જગતના જે જે પદાર્થોમાં મને સુખ બુદ્ધિ થઈ હતી તેમાં ક્યાંય સુખ નથી, બધા સુખથી શૂન્ય છે, સુખથી ખાલી છે, મારું સ્વરૂપ અનંત સુખથી ભરેલું છે. પ્રદેશે પ્રદેશે અનંત સુખ ભર્યું છે. બેનશ્રીના શબ્દોમાં એમ કહીએ, એમને પોતાને એવી ભાષામાં કે એક એક પ્રદેશ છે ને એ એક એક પ્રદેશ એક એક અનંત સુખનો ભરેલો ઓરડો છે. શું કહેતા? આ આત્મામાં અસંખ્ય પ્રદેશ છે અને એક એક પ્રદેશ અનંત સુખથી ભરેલો ઓરડો છે. એવી રીતે આખો સ્વરૂપ સુખથી ભરેલું છે. એવી રીતે અનંત જ્ઞાનથી ભરેલું છે, બધા જ ગુણોથી એવી રીતે ભરેલું છે. પણ જ્ઞાન પ્રગટ અનુભવ ગોચર થાય છે અને અનંત જ્ઞાનથી ભરેલો તત્વ હોવાથી પ્રદેશે પ્રદેશેથી જ્ઞાનનો પ્રભાવ અનંતકાળથી નિરંતર વહી રહ્યો છે. વહે છે કે નથી વહેતો? જો અનંતકાળથી સર્વ પ્રદેશેથી જ્ઞાનનો પ્રભાવ વહેતો હોય તો એ પ્રભાવ પોતે જ અંદરમાં અનંત જ્ઞાન ભર્યું છે એમ બતાવી આપે છે, એમ દર્શાવી આપે છે. જમીનમાંથી પાણી કે પેટ્રોલિયમ નીકળે છે પાતાળ ફોડીને, ત્યારે ત્યાં ગયા વિના જ્ઞાનથી નક્કી થાય છે કે આટલા કરોડ ગેલન, શું કરોડો અબજોમાં ત્યાં એટલો પ્રવાહ, એટલો માલ ભરેલો છે, એટલો જથ્થો ભરેલો છે, એમ જ્ઞાન નિશ્ચય કરી લઈએ છીએ કે નહીં? હવે એ તો પરક્ષેત્ર છે. સ્વક્ષેત્રમાં રહીને જ્ઞાન પરક્ષેત્રમાં આટલો નિશ્ચય કરી શકતું હોય તો સ્વક્ષેત્રમાં રહેલો પદાર્થ એનો નિશ્ચય કેમ ન કરી શકે એના પ્રવાહ ઉપરથી? બરાબર કરે છે. એવી રીતે જ્ઞાનથી જ્ઞાન, અનંત જ્ઞાનનો સ્વભાવ, અનંત જ્ઞાનનું સ્વરૂપ બરાબર નિશ્ચિત થાય છે. અને જ્ઞાન પોતે નિરાકુળ સ્વરૂપે હોવાથી, નિરાકુળતા એ સુખનું સ્વરૂપ હોવાથી જ્ઞાન સુખ રૂપે નિશ્ચિત થાય છે. જો જ્ઞાન અનંત છે તો સુખ પણ અનંત છે એમ આપોઆપ સ્થાપિત થાય છે.
પછી આ સાહેબ, જ્ઞાની જે આ દશામાં ઝૂલતા હોય એની દશાનો તો અમે લોકો ખ્યાલ આવવો જ મુશ્કેલ છે.
100-200 વર્ષ ચાલે એટલી પૈસાની સંપત્તિ મૂડી હોય તો પણ માણસને દિનતા રહેતી નથી. અને દિનતા આવે, લાંબો વાત કરવાનું મન થાય, એ હું શું કરવા માંગુ? મારી પાસે ઘણું છે. તો અનંતકાળ ચાલે એટલી સંપત્તિ જોવે, સુખની સંપત્તિ જોવે, ઓલા પૈસાથી સુખ નથી મળતું. એટલે પૈસાથી સુખ નથી મળતો. અને એ પૈસાવાળાને પૂછી લઉં કે કેટલા ટેન્શનમાં જીવે છે, કેટલી ઉપાધિ કરે છે. પછી કલ્પનાથી સુખમાં નહીં, બીજી વાત છે. બાકી ઉપાધિમાં બહુ હોય છે, મૂંઝવણમાં બહુ હોય છે, ટેન્શનમાં રહે છે. આ તો ખરેખર વાસ્તવિક સુખ, આત્મિક સુખ, એ સુખ પોતે પોતાના સ્વરૂપે પોતે અનુભવી શકે એટલે ભોગવી શકે એવું સ્વાધીન, અને જેને કોઈ બાધા ન પહોંચાડી શકે એવું નિરાબાધ અવ્યાબાધ સુખ. અને વિચાર કરવા જાય તો અચિંત્ય લાગે, ચિંતવનમાં ન આવી શકે એવું સુખ પ્રત્યક્ષ દેખાય. એને કેટલી ઊંઘ ચડે એમ, ઓલી પૈસાની ઊંઘ ચડે છે એમાં, આને કેટલી ઊંઘ ચડે મારે શું વાંધો છે? અનંત સુખ મારા પ્રદેશે પ્રદેશે ભર્યું છે, મને શું વાંધો છે? મને દુઃખી થવાનું કારણ શું છે? અને જગતમાં મને કોણ દુઃખી કરી શકે? મારું સુખ જ એવી આ વાત છે, કોઈ બાધા ન કરી શકે. એટલા માટે સુખી થવા માટેની આ વાત છે. કોઈના આધાર વિના, અવલંબન વિના, અવલંબનની વાત લીધી છે કે તું નિરાલંબી થઈ જઈશ. જે કોઈ નિરાલંબન થયા છે તે બધું ગૌણ કરીને થયા છે, અને બધું ગૌણ થઈ જાય છે.
પછી આ વર્ણન કરું છો ત્યારે આટલો પ્રફુલ્લિત ભાવ આવી જાય છે, તો ભાગ્ય તો શું થઈ
જાય છે? એવી જ છે વાત. આત્મા ચંદનવન છે, ભાવદેવ લખ્યું છે કે આત્મા છે ચંદનવન છે. ચંદનવનમાં તો સુગંધ મગમગતી હોય કે, પણ ચંદનવનની આજુબાજુના વનમાં પણ ચંદનની સુવાસ આવતી હોય. એમ આત્મા તો ચંદનવન છે, પણ એની વાતમાં પણ એની સુવાસ છે. એ અનુભવ પ્રકાશમાં દીપચંદજી સાહેબ લખે છે કે જેની વાત કરતા અનુપમ આનંદ ઉપજે, એ વસ્તુની પદાર્થ કેવો હશે એમ કે, જેને છોડીને તું બીજાનું ધ્યાન કરે છો, એવો જે પરમ પદાર્થ પરમાત્મા એને છોડીને તું બીજાનું ધ્યાન કરે છો એમ કે.
પોતે જ છે,
પોતે જ છે. અંદર જ્ઞાનથી જ, જ્ઞાન જ સાધન છે, જ્ઞાન જ એક કારણ છે, બીજું કોઈ કારણ નથી. જ્ઞાન એકમ કારણ, એક જ જ્ઞાન કારણ. એ તો શું છે, પોતાના જે મિથ્યા અભિપ્રાયો છે એને લઈને પરિણામો બહાર જાય છે. સુખ બુદ્ધિ છે, આધાર બુદ્ધિ છે, પોતાપણાની બુદ્ધિ છે, એટલે પરિણામો ત્યાં લાગે છે, લાગેલા રહીએ છે અને છોડાવ્યા છૂટતા નથી. કેમ કે પોતાપણાની બુદ્ધિ છે, સુખ બુદ્ધિ છે, આધાર બુદ્ધિ છે. એ જ પરિણામો સ્વરૂપને ઓળખીને, પોતાપણે સ્વરૂપને ઓળખે છે. સ્વરૂપને ઓળખે ત્યારે એમના પોતાપણે પોતે સિદ્ધ સ્વરૂપે છે એમ ઓળખે છે. પોતામાં આનંદ સુખને આનંદ જ્ઞાન ભર્યું છે એમ ઓળખે છે. પરિણામ પછી ત્યાં લાગવા માંડે છે. પરિણામનો એવો સ્વભાવ છે કે જ્યાં નિશ્ચય થાય પોતાપણાનો ત્યાં લાગવો. ખોટો નિશ્ચય છે પોતાપણાનો તો પણ ત્યાં લાગે છે. જે પદાર્થો પોતા સ્વરૂપે નથી અને પોતાપણે નથી અને જે અમુક મુદત પછી છૂટી જ જવાના છે, જેનો વિયોગ નિશ્ચિત છે, તો પણ ખોટા નિશ્ચયને લઈને પરિણામ ત્યાં લાગેલા રહીએ છે. તો સાચા નિશ્ચયમાં પરિણામ લગાડવાના ક્યાં રહીએ છે, લાગેલા જ રહીએ ને, ઓટોમેટિક છે એ પરિણામ સ્વભાવ છે. એટલા માટે એમ છે કે તું તને શોધ, તું તને શોધ, તું તને ભૂતિ લે, તને તને ભૂતિ લે. તો હળવો થાય, બહુ જામેલા છે, વેદના વિના ઉખડે એવું નથી છે. તો એમ ઘણા થર જમાવેલા છે, પોતાપણું કરીને રસ લઈ લઈને, સુખ બુદ્ધિએ રસ લઈ લઈને, આધાર બુદ્ધિએ રસ લઈ લઈને, પોતાપણાથી રસ લઈને ઘણી ગાઢ પરિણતિ કરેલી છે. હવે શું કરવાનો છૂટે, અંતર્મૂર્તમાં છૂટે, એક ભાવમાં શું કરવા, અંતર્મૂર્તમાં છૂટે. ભગવાન ગૌતમ સ્વામી જોઈએ, અન્ય મતમાં જન્માતા, હજારો શિષ્યોના ગુરુ થઈને બેસી ગયા હતા. માન એટલું ચડ્યું હતું કે ઘોડેથી ઉતરવું મુશ્કેલ પડે એટલું તો માન ચડ્યું હતું, અને એટલો ફાટ ફાટ ક્ષોભસમ હતો પાછો, એટલો ક્ષોભસમ. ગુરુપદે હોય એટલે એટલો બાહ્ય સંયમ પાલતા હોય, શું લોકો એને ચારિત્ર ગણીને, આચરણ ગણીને એને પૂજે પૂજે. એ પણ એ ઘોડેથી ઉતરી અને ભગવાનના ચરણમાં જ્યાં બેસી ગયા, મહાવીર સ્વામીના ચરણમાં બેસી ગયા, તો એક ભાવમાં ઉદ્ધાર થઈ ગયો કે ન થઈ ગયો, ન શું કરવા થાય. અંતર્મૂર્તમાં કામ થાય એવી શક્તિ પણ પોતામાં જ ભરી છે, અને ઓળખાણ એ ચીજની છે, એ શક્તિની ઓળખાણ છે, સામર્થ્યની ઓળખાણ થાય છે. પોતાના સામર્થ્યની ઓળખાણ થતા એ સામર્થ્ય પ્રગટવા લાગે છે, પ્રગટ થવા લાગે છે. એવી જ વાત છે. એટલે એવી પણ આડ મારવાની નહીં, એક ભાવે ન થાય, ઘણા ભાવ જોયા ના, એવું કાંઈ આડ મારવાની આપણે જરૂર નથી. એ તો એમના જે વચનોનું પુસ્તક છે વચનામૃતમાં લખે છે કે જીવ કરવા ધારતો નથી એટલે થતું નથી, કરવા ધારે તો થાય એવું છે, કેમ કે શક્તિ ઘણી છે. ઈશ્વર કરતાને માને છે એ લોકો શું કહે છે કે ભાઈ જેને હજાર હાથવાળો મદદ કરે એને શું, એને શું ખામી હોય? એટલે ભગવાન જેને મદદ કરે એને શું ખામી હોય? રામ રાખે એને કોણ ચાખે? આવી કહેવતો થઈ. હવે એમ કે છે કે એ તો હજાર હાથવાળો હશે બીજાનો ભગવાન, તારો ભગવાન તો અનંત હાથવાળો છે, હજાર હાથવાળો નથી. કેમ કે અનંત શક્તિ છે, એ હાથ છે. હાથ કયો કે સાધન કયો? હાથ કયો કે સાધન કયો? તો તારામાં અનંત શક્તિ છે, તું તો અનંત શક્તિ વાળો છો, અનંત હાથવાળો છો. તને સહાય કરનાર તારો ભગવાન અનંત હાથવાળો છે, બીજાનો ભગવાન ભલે હજાર હાથવાળો હોય, તારે તુંથી વધારે ફાયદો છે. પછી ન થાય ન થાય એવી વાત શું કરવાની? ભલે જાણપણામાં એ વાત આવી કે અંદર અનંત શક્તિઓ, એક એક શક્તિનો અનંત સામર્થ્ય હોય એવી અનંત શક્તિઓ અંદરમાં છે, ભલે એ જાણવા મળી હોય વાત. તો એ જાણપણાથી એમ આવવું જોઈએ કે તો પછી શું કરવાનું થાય? જો અંદર અનંત શક્તિ હોય તો શું કરવા ન થાય એમ આવવું જોઈએ. શું કરવા કેમ થાય એ પ્રશ્ન નથી, કેમ ન થાય એ પ્રશ્ન. નિર્ધન માણસને ઘરમાં સંપત્તિ ખોટતા મળી ગઈ એટલે એના પોઝિશનમાં આવી ગઈ, કેમ કે ઘરમાં દાટેલી હતી, કોઈની પાસેથી પોઝિશન તો લેવાનું રહ્યું નહીં. હવે જયારે એ સંપત્તિ જોતા વેત જ, પછી તો એને જોતા વેત જ ખબર પડી મારા પોઝિશનમાં ગરીબાઈ કેટલા સેકન્ડ રહી, એક સેકન્ડે ગરીબાઈ ન રહી. એને નિર્ધનતાનો કોન્સેપ્ટ બદલતા વાર કેટલી, કે સંપત્તિ જુએ એટલી છે, એથી વધારે વાર નથી. બસ એવી વાત છે, વાત તો એવી છે. એટલે કેમ થાય ને શું થાય એ પ્રશ્ન જ નહીં.
પછી પોતાને એટલો વિશ્વાસ આવી જાય કે પોતામાં છે ને પ્રાપ્ત કરી શકે, વિશ્વાસ આવી જાય કે મારામાં જ છે ને હું પ્રાપ્ત કરી શકું,
પાછળ એમ જ થાય છે. સ્વરૂપ નિશ્ચયમાં એમ જ થાય છે. મેં બીજું સંકેત કીધું એમાં કૃપાળ દેવે શબ્દ શું વાપર્યો, અનુભવાંશે પ્રતીતિ. પ્રતીતિ એટલે વિશ્વાસ આવી ગયો. અત્યારે શું છે કે જાણવા મળે છે પણ વિશ્વાસ નથી, એટલે પરિણામ નથી લાગતા. બીજું ઉલટો વિશ્વાસ છે કે અનુકૂળતામાં સુખ છે, પૈસા હોય તો વાંધો ન આવે, એ વિશ્વાસ છે. એ વિશ્વાસ આખો અહીંયા બદલાય છે, ફરી જાય છે. પોતામાં જયારે અનંત સુખ જોવે છે ત્યારે એ વિશ્વાસ બદલાઈ જાય છે. વિશ્વાસ વગર તો વાત નકામી છે, જાણો તો એ સ્વરૂપ નિશ્ચય છે. એ પ્રતીતિનો તબક્કો છે, અનુભવાન છે પ્રતીતિ. અને સાંભળવાથી કંઈ પ્રતીતિ નથી આવતી, અનુભવ અંશે જ પ્રતીતિ આવે છે. અનુભવ અંશ કયો કે વેદન અંશ કયો? વેદન ગ્રહણ થાય એવા તબક્કે મુમુક્ષુતા પહોંચવી જોઈએ. અને એ વેદનાથી શરૂ થઈને પદાર્થ નિર્ણય સુધી કૃપા લેવ લઈ ગયા 254માં. બહુ વ્યવસ્થિત યોજના છે એમને, વ્યવસ્થિત કયો, અનુભવ પૂર્ણ કયો, અનુભવ સિદ્ધ કહો. આ યોજનાથી પોતે તૈયાર છે એ યોજના એમ બતાવતા ગયા. જ્ઞાનીઓને અનુભવ હોય છે એટલે વાત કરે છે, પણ દેવ યોજનાબદ્ધ વાત કરે છે, વિશિષ્ટતા છે. બધા જ્ઞાનીઓ પોતાના અનુભવની વાત કરે એમાં બધી વાતો આવી જ જાય છે. જે કૃપાળુ જે વાત કરે છે એ બધાના અનુભવ છે, બધા જ્ઞાનીઓ એટલે બધી વાતો આવે છે, પણ એ છૂટી 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 આવે. એનું કોઓર્ડિનેશન કરે એ કામ કરી લે. કૃપાળુદેવે તો યોજનાબદ્ધ જ વાત મૂકી છે. હવે તો પોતે એ કામે લાગે એટલી જ વાર છે, બાકી વાત બહુ સ્પષ્ટ કરીને આમ મૂકી દીધી છે સામે. પોતા થયા વિના રે નહીં અને બીજું બધું ગૌણ થયા વિના પલટો કરવો તે તારા હાથની વાત છે. એ પ્રમાણે મુખ્ય ગૌણતામાં પલટો કરવો તે પોતાના હાથની વાત છે, સ્વતંત્ર છે પોતે, એમાં કોઈ રોકતું તને નથી. તને કોઈ રોકતું નથી, તું રોકાય છે એ તારી મેળે રોકાય છે, તને કોઈ રોકે છે એ વાત નથી. માણસ ઉલટી વાત કરે છે, શું કરીએ ભાઈ, પરિસ્થિતિ એવી છે એમ નથી. પરિસ્થિતિ પ્રત્યેના તારા પરિણામ એવા છે. પરિસ્થિતિ એવી છે કે ગૌણ નથી કરી શકાતો. અરે ગૌણ શું, આયુષ પૂરું થાય તો છોડવાનો વારો આવે. આ તો તમે છોડાવતા તો નથી ને, ગૌણ કરાવે છે. એમ થોડું કહે છે કે તું ઘર છોડીને વિયો જાય, દુકાન છોડીને વિયો જાય, બાવો થઈ જાય એમ થોડું કહે છે. ના ના, ખાલી ગૌણ કરાવે છે. અને મૃત્યુ આવે તો છોડીને જવું પડે છે. તો પોતાના પરિણામ લાગેલા છે, એટેચમેન્ટ પોતાનો છે, પ્રતિબંધ પોતાનો છે. પરિસ્થિતિ વર્ષ છે એમ નથી, પોતાના પોતે એમ વિચારે ચાલો અમારું આયુષ પૂરું થશે તો હું તો મારે તો શું છે કે આ બુદ્ધિ છોડવું પડશે અને આત્મકલ્યાણ રહી જશે. ગેરંટી તો છે નહીં કે આયુષ પૂરું ન થાય. કેવા એક્સિડન્ટ થાય છે, માણસ ફૂટપાથ ઉપર ચાલતો હોય એમાં તો એનો કઈ વાંક નથી ને, પણ દારૂ પીધેલો માણસ ટ્રક ચલાવતો હોય તો ફૂટપાથ ઉપર ચડાવી દે ટ્રક. હવે હાલવા વાળાનો શું ગુનો, એને ક્યાં ભૂલ કરી છે. આયુષ પૂરું થવાનું હોય ત્યારે એવી રીતે એવા એવા એક્સિડન્ટ થાય છે કે માણસ સંભાળીને રસ્તા ઉપર ન ચાલે ને ફૂટપાથ ઉપર ચાલે ટ્રાફિકમાં, તો ફૂટપાથ ઉપર ગાડી ચડી જાય છે. એટલે એ તો અનિશ્ચિત વસ્તુ છે. પોતે જયારે કરી જ લેવું છે અને એમાં મળું નથી કરવું તો એમાં કાંઈ બીજો વિચાર ન કરે. હા, દીનતા કરવી પડે એવી પરિસ્થિતિ હોય તો માણસ એમ કે ભાઈ બીજો કોઈ ઉપાય નથી, પ્રવૃત્તિ કરવી પડે. તો એમાં પ્રવૃત્તિની ગૌણતા કરવામાં કાંઈ કોઈ રોકતો નથી. વાત તો મુખ્ય ગૌણની છે. સારી પરિસ્થિતિ હોયને ન મૂકી શકે તો એ મુખ્યતા છે, અને સારી પરિસ્થિતિ ન હોય તો ન મૂકી શકે તો પણ એમાં મુખ્યતા નથી. ગૌણતા એ તે પ્રવૃત્તિ કરતા કરતા પોતાના સાધનને આત્મકલ્યાણની મુખ્યતા કરી શકે છે. અને જ્ઞાનીઓ એમ કરે છે, જ્ઞાનીઓ એમ કરે છે. એટલે એમ કે છે તે તારા હાથની વાત છે. મુખ્ય ગૌણતામાં પલટો કરવો તે તારા હાથની વાત છે. પ્રવૃત્તિ કરવી પડે એવું હોય તો, પણ ગૌણતા કરતા આવડવી જોઈએ. તો ગૌણતા એ થવું જોઈએ તો તમે પ્રવૃત્તિ નહીં નડે. અને કાંઈ ગૌણતા કરીને પ્રવૃત્તિ છોડી દે, અને કાંઈક પ્રવૃત્તિ કરતા કરતા ગૌણતા લાવ. પણ વાત તો ગૌણતાની છે, મુદ્દો શેનો છે? ગૌણતા. પછી ક્યાં સવાલ છે? સ્વરૂપ મુખ્ય કર્યું કેમ? મારા પણ આ છે. બીજું બધું ગૌણ કર્યું કેમ? કે મારા પણ નથી. માટે મારા પણ મૂકીને વાત છે. જ્ઞાનને પકડવાનો પ્રયત્ન કરવાનો છે, અથવા સ્વરૂપને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવાનો છે. તું પોતે તારાથી જાણી રહ્યો છે, તારું જ્ઞાન છે. એનો અર્થ તું પોતે તારા જ્ઞાનથી તું જાણી રહ્યો છો. તે જ્ઞાનને સ્વ તરફ, એટલે પોતા તરફ વાળી દે. તે જ્ઞાનને પોતા તરફ વાળી દે. એમ કરીને અહીંયા એમણે એક આનંદગંજીનું પદ છે એનો આધાર લીધો છે, કે આલંબન સાધન જે ત્યાગે પરિણતિને ભાગે રે, અક્ષય દર્શન જ્ઞાન વિરાગે આનંદ ઘન પ્રભુ જાગે રે. એટલે બહારના આલંબનો જે ત્યાગે છે એ પરપણ એની પરિણતિ પણ ભાગી જાય છે, અને પોતાની અંદર જે અક્ષય જ્ઞાન દર્શન છે એને લઈને એની મુખ્યતામાં બીજી ગૌણતા, એનું નામ વૈરાગ્ય છે. બીજી બધી ગૌણતા એનું નામ જ વૈરાગ્ય છે. અને એ પ્રકારે પોતાના અક્ષય જ્ઞાન દર્શનમાં આનંદ ઘન એવો પ્રભુ પોતે જાગે છે. પોતે જ પ્રભુ છે અને પોતે એમાં જાગે છે. આલંબન ત્યાગી નિરાલંબન થવું તે પોતાના હાથની વાત છે. અને એ તો બાહ્ય સાધનોનું અને બાહ્ય પદાર્થોનું આલંબન થયું. અંદરમાં તો સ્વરૂપનું આલંબન લીધું, બાહ્ય અપેક્ષા એ નિરાલંબી છે, અંતર અપેક્ષા એ સ્વાવલંબી છે. અભેદ આલંબન હાથ લાગ્યું. કેવું? અભેદ અંતર, અંતર અભેદ આલંબન હાથ લાગ્યું. એ સૌથી મોટું આલંબન છે. કેમ કે ધ્રુવ છે. કેવું છે? ધ્રુવ છે અને શાશ્વત છે. બાકી તો બહારના આલંબન બધા અશાશ્વત છે, થોડા ટાઈમ પૂરતા છે, એ કઈ કાયમ સાથે એવું છે. એ આલંબનો છોડીને નિરાલંબન થવું તે પોતાના હાથની વાત છે. સંસારમાં બધાને પડતા મૂકી દે છે અને પોતાનું ધાર્યું કરે છે ને, જે એવી પ્રકૃતિવાળા હોય, ધાર્યું કરવું, હું મારા ધાર્યું, મારું ધાર્યું કરીશ, તો બધાને પડતા મૂકે છે ને ગૌણ કરે છે કે નહીં? પોતાનું ધાર્યું કરવા માટે બધાને અવગણે છે કે નહીં? સીધી વાત છે, એ અવગણે છે. તો સંસારના કાર્યો માટે એમ કરી શકે છે? આ તો સર્વોત્કૃષ્ટ મહાન કાર્ય. એમાં બધાને ગૌણ કરવા, અવગણવા એ તો સામાન્ય વાત છે. સંસારમાં તો પોતાનું ધાર્યું કરવું હોય તો બધાને અવગણે છે, નથી અવગણતો, તો અવગણે છે. ત્યાં પોતાનું ધાર્યું કરે છે તોય તે ત્યાં, જોકે તે તો બધું ઉદયાધીન છે. માને કે મેં મારું ધાર્યું કર્યું, પણ એ ઉદય પ્રકારનો હોય તો થાય છે, નહીતર થતો નથી. ત્યાં તો ઉદયાધીન છે, અહીંયા તો પુરુષાર્થાધીન છે. અહીંયા ઉદયાધીન નથી, પણ આત્મકલ્યાણ અને આત્મકાર્ય તો પુરુષાર્થાધીન છે. એમાં કોઈ ઉદયનો કામ આવતું નથી. કેમ કે ઉદયને ગૌણ કરી જાય છે, આત્મકાર્ય કરનારો તો ઉદયથી ઉપર વટ જઈને પોતાનો આત્મકાર્ય કરે છે, એટલે એને ઉદય ક્યાં નડે એ સવાલ જ નથી. સુગાનીજીના કરતા કરતા કોઈ બેને પ્રશ્ન કરેલો, અમારા ઘરમાં ઘરવાળા છે એ વખતે બોલવાની પદ્ધતિ એવી હતી, અત્યારે નામ દઈને બોલાવે છે, એમ કે અમારા ઘરવાળા છે એ હું જાણે છે કે હું સત્સંગ કરું છું, હું આ બધા આમાં રસ લઉં છું, તો એમને વાંધો પડે છે, વિરોધ કરે છે. હવે એક વર્ષથી સત્સંગ મુકાતો નથી, બીજી વર્ષથી ઘરવાળા જાણીને વિરોધ કરે છે. શોભાની તો શું લાઈન અંદર નહીં હતી, તો અંદરમાં કામ કરી લ્યો ને. અંદરમાં કામ કરી લ્યો, ન ઘરવાળો જાણે ન બારવાળો જાણે, ન ઘરવાળા જાણે ગા ન બારવાળા જાણે ગા, ભીતરમાં કામ કર. કેમ કે અંદરમાં કોઈની પહોંચ નથી, પોતાના પરિણામ અંદર વળે એમાં કોણ કોનો કોણ હસ્તક્ષેપ કરી શકે. કયો તો આપની ભૂમિકા કે અનુસાર વાત કરી, એમાંથી આપણે લેવાનું તત્વ શું લેવાનું છે કે જે પરિણામો પોતાના સ્વરૂપ તરફ વળે છે એ તો પુરુષાર્થ વિના તો વળતા નથી. પુરુષાર્થ કયો તો પોતાની શક્તિ કયો, તો પોતાની એવી જે પ્રચંડ શક્તિ છે એની પાસે જગતના પદાર્થો એમાં કાંઈ પણ હસ્તક્ષેપ કરે બાધા કરે એવું કાંઈ બની જ શકતું નથી એમ કેવું છે. એવી પોતાની શક્તિ છે એ તો એટલું તો સમજવા મળે છે કે નહીં, તો એના માટે લાલાયત થવું, એના માટે પૂર્વ તૈયારી કરવી. બરાબર છે, પછી શું કરે કયો એ પરિણામને પાછા વાળી દે. ઘરવાળાને ખબર પડે તો કે પરાણે પોતા પણ કરાવી શકે, કરાવી શકે કેમ, મારા મને પોતા પણ છૂટી ગયું છે અને એનો કોઈ બીજો ઉપાય છે, તમને ગમે કે ન ગમે. કદાચ તમને ન ગમે બનવા દુઃખ છે, પણ હવે એનો કોઈ ઉપાય નથી. અને મારા પણ કરી કરીને અનંત સંસારમાં અનંત વાર હું દુઃખી થયો, હવે મારે થવું નથી. કેમ કે તમારો સંયોગ તો થોડા ટાઈમ માટે છે, પછી હું મારો. અને તમે ક્યારે મને છોડી દેશો એનો હું ભરોસો છે, એનો ભરોસો શું છે. કરે છે ને, એક જગ્યાએ કર્યું પોતાપણું એટલે આખા જગતમાં પોતાપણું અભિપ્રાયથી કરવા માટે તૈયાર છે. અભિપ્રાયમાં એ વાત પડી છે, એમાં શું ખોટું છે, કે એમાં કઈ અનુચિત નથી કઈ. જેના મા બાપ બાળપણમાં મરી ગયા હોય તે છોકરાઓને હું કઈ તકલીફ પડી જાય છે એમ છું, કઈ એના પ્રાર્ધ પ્રમાણે આગળ વધી જાય છે, એના પ્રાર્ધ પ્રમાણે આગળ વધે છે. અમે એવા કિસ્સા જોયા છે અમારા સગા સંબંધીમાં કે નાનપણમાં મા બાપ ભૂયા ગયા હોય અને જરાક સમજ ના થાય, ભણવા ગણવાની તો કઈ પરિસ્થિતિ હોય નહીં. મુંબઈ ગુજરાતમાં તો મુંબઈ નજીક કલકત્તા આવવું પડે, શું મેળવ્યા જાય? મારા મારા સગા ફુવાની વાત કરું છું કે અમે ચાર ભાઈઓ હતા, કે બહેનો કોઈ નહીં ગયા. મામા બધા નાનપણમાં વ્યા ગયા. મામા મુંબઈ લઈ આવ્યા કે મામાને મુંબઈમાં દુકાન હતી, મુંબઈ દુકાનમાં મૂકી લીધા અમને. પછી અમને એક રૂમ હતી ગુલાલડીમાં, કે અમે ફૂટપાથ ઉપર સુઈ રહેતા હતા. એ જમાનામાં રૂમ નહોતો, ભાડે લેવાના પૈસા નહોતા, તેથી કાંઈ એવી પાઘડી નહોતી બેસતી. તેથી કાંઈ એવી પાઘડી નહોતી બેસતી. 500 રૂપિયાની રૂમ તો એ એરિયામાં 1954-53 મળતી હતી. આજથી 40-45 વર્ષ પહેલાં તો 500 રૂપિયામાં ઓરડી મળતી હતી પાઘડીમાં. એ પહેલાં તો કાંઈ હતું જ નહીં. અને જે વર્લ્ડ વોર જેવું થયું ત્યાં તો 2 લાખના પાટિયામાં લાગી ગયા હતા. ભાડે આપવું છે, ભાડે આપવું છે બધા મકાનોમાં. એટલું મુંબઈ ખાલી થઈ ગયું હતું, બંબાડીંગ થયું ને એમાં. એટલે ફૂટપાથ ઉપર એ જમાનામાં ઉભી રહેતા. એટલે પાઘડી વગર રૂમ ભાડે મળતી હતી ત્યારે. અને ભાડું નોમિનલ કેવું, 5 રૂપિયાને 10 રૂપિયાને 11 રૂપિયાને 12 રૂપિયાને 13 રૂપિયા એવા ભાડા હતા. તેથી એ પૈસા નહોતા. ફૂટપાથ ઉપર રાત્રે હોઈ રહેતા હતા. એ લોકો એટલા બધા પૈસા કમાણા મુંબઈમાં. એમ થયું કે આપણે ઘણી મજૂરી કરીને આગળ વધ્યા છે, હવે આ પૈસા ભોગવવા માટે આપણે દેશમાં વ્યા હતા. પૈસા લઈને તમે વિદેશમાં બી આવ્યા, એટલે મારી સમજણ જયારે થઈ ત્યારે તો એ લોકો દેશમાં હતા. એ કે અમે આવી પરિસ્થિતિમાં મુંબઈથી આવ્યા છે, અહીંયા મકાનો લીધા છે, દુકાનો લીધી છે, અમે બેઠા બેઠા ખાઈએ છીએ. એટલે એવું કાંઈ નથી કે મા બાપ ધ્યાન આપે તો છોકરાઓનું હિત થાય, ને મા બાપ ધ્યાન ન આપે ને ધ્યાન આપનારા ન હોય તો છોકરાઓનું હિત ન થાય, એવું કાંઈ છે નહીં. ઉલટાના છોકરાઓ વધારે જવાબદારી સમજતા થાય છે. એટલે આપણે કોઈ માથે નથી, આપણે આપણા આપણે મહેનતથી આપણે આગળ વધવું પડશે, આપણે અકલ હોશિયારીથી આગળ વધવું પડશે, આપણે આવડતથી આગળ વધવું પડશે. એટલે કોઈ વધારે જાગૃત થાય છે. અને બહુ પંપાળાને પોપલાવે એ બધા ઠોબારા રહી જાય છે. એમાં તો પ્રારંભ હોય તો એમાં હોશિયાર માણસ, એમાં હોશિયાર માણસ. એવા છોકરાઓ જોયા છે 20-22-25 વર્ષની ઉંમરે તો કરોડોની ઇન્ડસ્ટ્રી સંભાળતા હોય. કેટલી કરોડો રૂપિયાની મોટી ઇન્ડસ્ટ્રી નાખી હોય ને બાપે, ને ખુરશી ઉપર બેસી ગયો 20-22 વર્ષે, બધું એટલું સરસ સંભાળતો હોય. એના બાપને એમ થાય મારા કરતા હવાયો છે, એવા હોશિયાર માણસ. એટલે આ તો પ્રારબ્ધનો ખેલ છે, બીજું કાંઈ નથી. સરવાળો એ છે કે આપણે આપણું કરી લેવું જોઈએ. દુર્લભ એવો મનુષ્ય પણ પ્રાપ્ત થયું છે, કુદરતી સન્માર્ગ મળે એવો યોગ થયો છે, બધી જોગવાઈ આવી ચૂકી છે, આપણે કરી લેવું જોઈએ. ફરી ફરીને આવી જોગવાઈ નહીં મળે. આવી જોગવાઈ મળ્યા પછી પણ જો ઉપેક્ષા કરી, પછી કુદરત ફરીને આવી પરિસ્થિતિમાં આવવા નહીં દે તમે, કેમ કે તે પોતે ઉપેક્ષા કરી. અને એ પણ બીજા પ્રલોભનને કારણે ગૌણ કર્યું છે. ઉપેક્ષા કરી એટલે ગૌણ કર્યું, ત્યાં સત્યને ગૌણ કર્યું ને અસત્યને મુખ્ય કર્યું, ત્યાં પછી સત્ય પામવાનું દૂર થઈ જશે. આ કુદરતની વ્યવસ્થા છે. જોકે બધું 12માં ઉદ્યાધીન છે, તો પણ ત્યાં 12માં એવો નિર્ણય કરે છે, પોતે નિશ્ચય કરે કે મારે આમ જ કરવું છે, તો પોતે બીજાનું આલંબન છોડી દે છે. તો પછી કોઈનો આધાર લેતો નથી, પોતાનું ધાર્યું કરે છે. પણ અહીંયા અજ્ઞાની આલંબનને છોડતો નથી, અને આલંબન આલંબન કર્યા કરે છે, મારે આમ છે ને મારે આમ છે ને મારે આમ છે. એ વાત ખોટી છે. દેવ શાસ્ત્ર ગુરુએ બતાવ્યું તે પ્રમાણે કરવું. બેસને આ મુખ્ય લાઈન હતી કે દેવગુરુ શાસ્ત્રને માથે રાખવા અને સાથે રાખવા. તો મજાય નથી. દેવગુરુ શાસ્ત્ર તને માર્ગ બતાવનારા છે અને તું સાથે રાખ, એની આજ્ઞા પ્રમાણે ચાલુ, એને માથે રાખતો. તેમણે કહ્યું, દેવગુરુ શાસ્ત્ર શું કહ્યું, કે તું નિરાલંબન છો, કોઈનો આધાર ને આલંબન લેવું પડે એવો તું નથી. તારું સ્વરૂપ જ એવું શક્તિવાળું છે, તું એવો નથી. એમ દેવગુરુ શાસ્ત્ર પુકારી પુકારીને કહે છે, તું નિરાલંબન થા. શું કહે છે કે તું નિરાલંબન થા. ભગવાનની પ્રતિમા છે, સ્વયંબોધ સ્વરૂપ છે, એ પોતે એવા સ્વરૂપે છે કે અમે થયા એવો તું થા. તું જીન પ્રતિમા થા, જીન પ્રતિમા થા, જીન પ્રતિમા થા, તારા સ્વરૂપમાં જામી જાવ. અને તારે જ નિરાલંબન થવાનું છે. ઉપરનો દાખલો એવો છે, એવું લગભગ સંસારના જીવનો છે. શું કે જીવ પોપટ છે, એ આકાશમાં ઉડવાની વિદ્યા એની પાસે છે. શું છતાં એ વિસ્મરણ કરી જાય છે એટલે જીવ તો પકડાય છે, મુંગળીમાં લટકાય છે. ક્યારે જ્યો શુકર નભ ચાલ બી શરીર નલીની લટકાયો. પોતે જ પોતાને ભાન ભૂલે છે કે હું ઉડી શકું છું એમ. પોતાની શક્તિ નિરાલંબન થવાની છે, કોઈના આલંબન વગર પોતે જીવી શકે એવો અનંત જીવત્વ શક્તિનો ધારક પદાર્થ પોતે જ છે. છતાં પણ હું આના આધારે જીવું, આના આધારે જીવું, આના વગર ન ચાલે, આના વગર ન. તો કે પાંજરામાં આવી જા, તારે સ્વતંત્ર નિરાલંબી રહેવાની સ્વરૂપની શક્તિ હોવા છતાં તું એનું વિસ્મરણ કરીને આલંબનમાં આવ તો તું પાંજરામાં આવી જા. બસ આવી ચોખ્ખી વાત છે. આત્મા એવો પદાર્થ છે કે ગમે તેવે પ્રતિકૂળતામાં એને કાંઈ થાય એવું નથી, પોતાને કાંઈ થાય એવું નથી. ન એક ગુણ ઓછો થાય કે ન એક પ્રદેશને ઘોંબો પડે, ઓછો થવાનો તો પ્રશ્ન નથી. કપડું કે કાગળ ફાટે તૂટે આમાં તો કોઈ કાંઈ ઓછું થવાનો તો સવાલ નથી, પણ ક્યાંય ઘોંબો પડવાનો સવાલ નથી. એવો પ્રદેશ એ ક્ષેત્રથી એવો મજબૂત પદાર્થ છે અને ગુણથી પણ એક ગુણ અનંત શક્તિથી ભરેલા છે. એને કંઈ થાય એવું છે. અનંતકાળ નિગોદમાં રહ્યો, આપણા બધાનો આ પ્રકાર છે. અનંતકાળ નિગોદમાં રહ્યો છે, ત્રસ પર્યાયનો કાળ તો ઓછો છે. ત્યાં અનંત દુઃખ સહન કર્યું છે, છતાં અખંડ પદાર્થ છે, અક્ષય પદાર્થ છે, એવો એવો ઇન્ટેક્ટ છે. કાંઈ ઘોઘોઈ પડ્યો નથી એમ. એવા પોતાના સામર્થ્યને સ્વીકાર કરે એટલી જ વાત છે. તો મારું આલંબન છૂટી જાય, નહીં તો આલંબન લઈને વળી પાછો દુઃખી થવા દઈશ. આલંબન લીધું કે દુઃખી થવા, આલંબન કોઈ મળતું નથી. એ રીતે દેવ શાસ્ત્ર ગુરુ બતાવે છે, એ બતાવે છે એ પ્રમાણે પોતાને ચાલવાનું છે, પોતાની મિલાય રસ્તો નો સુધે બનવા જોગ છે. ત્રણે કાળે રસ્તો બતાવનાર એવા દેવ શાસ્ત્ર ગુરુનો આ વિશ્વમાં અભાવ થતો નથી. આ એક કુદરતની વ્યવસ્થા છે. એટલે ત્રણેય કાળે 6 મહિનાને 8 સમયમાં સિદ્ધાલયમાં સંસારી આત્માઓ વધારે છે. કેમ કે એને માર્ગ બતાવનારાનો ક્યારેય અભાવ નથી. કોઈ કાળે કોઈ ક્ષેત્રમાં મર્યાદિત કાળ પૂરતો અભાવ હોય, પણ આખા જગતમાં એનો અભાવ નથી. આવી તો વ્યવસ્થા છે કુદરતને. અંદરમાં નિશ્ચિત થવો જોઈએ કે હે જીવ, તું અનંતકાળથી પરિભ્રમણ કરે છો, બહુ પરિભ્રમણ કર્યું, બહુ દુઃખી થયો, હવે એકવાર છૂટવાનો નિર્ણય કર કે હવે છૂટી જાવ સામે, નહીં તો પછી એની પરિસ્થિતિ થશે. અત્યારે નિર્ણય